यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। आ भगवान श्री कृष्णना वचन छे। ज्यारे ज्यारे धर्मनी ग्लानि थाय छे ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું। સંબોધન વાપર્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત। અહીંયા અર્જુન કહી શક્યા હોત યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ અર્જુન। હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું એમ કહી શક્યા હોત, પણ ભારત સંબોધન વાપર્યું છે। અર્જુનને ભારતના પ્રતીક તરીકે ભગવાને સંબોધન કર્યું છે। અને સત્ય છે કે ભગવાનના અવતારો ભારત વર્ષમાં જ થાય છે। એ જ તો ભગવાનના વચનની ખૂબી છે કે જ્યારે વચન આપે છે ત્યારે બહુ સંભાળીને વચન આપે છે। એટલે ભારત દેશ તો ભાગ્યશાળી છે, પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે એવા ભારતમાં આપણને જન્મ થયો છે। ભગવાન અવતાર ધારણ કરે છે એમ જ નથી આવતા, પણ એના માટે એક પુકાર હોય છે। દરેક અવતારની ભૂમિકામાં તમે જોશો તો સાધુ સંતોએ પુકાર કર્યો હોય છે। એની પહેલા પૃથ્વી દેવી એ પ્રાર્થના કરે છે અને ધરતીને પહાડોનો ભાર નથી લાગતો, પણ પાપીઓનો ભાર લાગે છે। અને એવા પાપીઓ જ્યારે વધ્યા ત્યારે ધરતીએ ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ફરિયાદ કરી છે કે મહારાજ હવે અમને બચાવો। ત્યારે બધા દેવતાઓ સમેત ભગવાન નારાયણની પ્રાર્થના કરી છે અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું કે હું યદુવંશમાં મારા અંશોએ સહિત ધરતી ઉપર અવતાર ધારણ કરીશ, તમે નચિંત બનો। પ્રાર્થનાનો બહુ મોટો પ્રભાવ છે, પણ આપણે પ્રાર્થના લગભગ કરતા હોતા નથી। સવાર સાંજ આપણે આરતી સ્તુતિ પ્રાર્થના એ કહેવાય છે કરીએ છીએ, પણ હકીકતે પ્રાર્થના થતી હોતી નથી। પ્રાર્થના સ્વયંભૂ હોય છે અને ભાવથી લસિત હોય છે। ગોખેલી પ્રાર્થનામાં આપણા ભાવ લગભગ ભળતા નથી હોતા, એટલે સ્વયંએ પોતપોતાની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ। નિષ્કામ થઈ શકતા નથી અને સકામ છીએ એનો સ્વીકાર કરતા નથી। ભગવાન પાસેથી જોઈએ છે, પણ જાહેરમાં બોલતા નથી કે હું ભગવાન પાસે માગું છું, પણ ખરેખર જે જોઈતું હોય એ પ્રાર્થનામાં મૂકીએ તો પ્રાર્થનામાં ભાર આવશે, ભાવ આવશે। કોઈ સ્વજન બીમાર હોય અને પછી જે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના થાય છે ને, એ પ્રાર્થના છે, હે મહારાજ હે ભગવાન હવે તમે બચાવો તો બચે, નહીતર હવે અમારું કોઈ નથી। એટલા માટે મોટા ભાગની પ્રાર્થના સાચા હૃદયથી હોસ્પિટલોમાં જ થાય છે. પ્રાર્થના મંદિરોમાં તો લગભગ બધા હાથ જોડીને ઊભા હોય છે, ક્યારે પૂરું થાય. એમાંના આપણે પણ છીએ. એટલે શ્રીજી મહારાજે તો 48માં વચનામૃતમાં કહ્યું છે કે રોજ પ્રાર્થના કરવી, હે મહારાજ કામ ક્રોધ લોભ મોહ બધા દોષથી અમારી રક્ષા કર. પણ આપણે કેટલા કરતા હોય પ્રાર્થના, ઘણા પેલું પદ બોલતા હોય છે, હે હરિકૃષ્ણ ના સંબોધનનું જે છે આટલું આટલું આપજો, નિર્વિકલ્પ નિશ્ચય આપજો, રક્ષા કરજો. એ પદની પ્રાર્થના છે સારી છે, ભાવ ભળતો હોય તો, નહીતર પોતાના શુદ્ધ ગુજરાતી શબ્દોમાં બે વાક્યો બોલવા જોઈએ કે હે મહારાજ હજી જોઈએ એવું ભજન થતું નથી, જોઈએ એવો તમને પ્રેમ થતો નથી, દોષો હજી નડે છે, છોકરાઓ કનડે છે, નોકરી મળતી નથી, મળે તો DDT છાંટવાની મળે છે, જે હોય તે પણ ભગવાનને એવા સુંદર ભાવથી પ્રાર્થના કરવી. દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ આકુળ વ્યાકુળ થઈને બહાર રવેશમાં ગેલેરીમાં આવે, વળી પોતાના કમરામાં આવે, વળી પાછા ચોગાનમાં આવે, વળી પાછા ગેલેરીમાં આવે, એટલા આકુળ વ્યાકુળ છે. રુક્ષ્મિણીજીએ કહ્યું કે પ્રભુ તમે આટલા બધા વ્યાકુળ વ્યાકુળ થઈને કેમ ઘૂમો છો, કેમ આંખમાં આંસુઓ છે, ચહેરો ઉદાસ છે, દુઃખી કેમ છો? તો કે દેવી શું વાત કરું, અત્યારે હસ્તિનાપુરમાં કૌરવ સભાને અંદર અત્યારે દ્રૌપદીના વસ્ત્રો ખેંચાવાની તજવીજ થાય છે, અને દ્રૌપદી નિર્વસ્ત્ર થાય એ મને પાલવે નહીં. તો મહારાજ પણ જાઓ ને જલ્દી, કોણ ના પાડે છે, તમે ઉપડો. શ્રી કૃષ્ણે બહુ સરસ જવાબ દીધો કે દેવી મારે જવું છે પણ મને રસ્તો દેખાતો નથી. આમાં સમજવાનો આપણો મર્મ જ આપણે કહીએ છીએ ને, પ્રાર્થના કરીએ છીએ. દ્રૌપદી જેવી ભક્ત સામે છે, એની આવી દુર્દશા થાય છે, એનાથી ભગવાન શ્રી કૃષ્ણ વ્યાકુળ છે. જવાનો રુક્ષ્મિણી પ્રાર્થના કરે છે, છતાં શ્રી કૃષ્ણ કહે મારે જવું છે પણ મને રસ્તો દેખાતો નથી. અરે મહારાજ, રસ્તો વળીશું, રસ્તા તો બધા અવકાશ ગામી છો તમે. તો કે ના, રસ્તો દેખાતો નથી. અને પછી જ્યારે દુશાસને હાથમાં સાડી લઈને ઝોંટો માર્યો, એ વખતે દ્રૌપદીના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયા કે હા કૃષ્ણ, દ્વારિકાવાસી ક્વાસી યાદવ નંદન, એમ કહીને આંખમાં આંસુ પીડાઈ, આંસુઓ અને શબ્દોનો રસ્તો થયો. એ રસ્તા ઉપર દોડીને પલમાં ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચી ગયા. એટલે પ્રાર્થના છે એ ભગવાનને ખેંચી લાવે છે, પણ અવતાર ધરતી ઉપર થાય એના માટે તો પ્રાર્થના આપણે ન કરીએ, પણ ખરું પ્રાગટ્ય તો આપણી અંદર કરવાનું હોય છે. એના માટે જો પ્રાર્થના ગદગદિત થતી હોય તો આપણને ભગવાનની મુલાકાત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તો એમના વચન પ્રમાણે આવી ગયા. એના ત્રણ હેતુઓ ગીતાઓમાં સ્પષ્ટ છે, ગીતામાં એ તમે જાણો છો. પરિત્રાણ્ય સાધુ નામ, સાધુ એટલે ભગવદ્ ભક્તોનું રક્ષણ કરવું, વિનાશાય ચ દુષ્કૃતમ દુર્જનોનો નાશ કરવો, અને ત્રીજું છે ધર્મ સંસ્થાપનાર્થાય ધર્મનું સ્થાપન કરવું. આ ત્રણ હેતુઓ ભગવાનના પ્રાગટ્યના છે. બધા અવતારોમાં આ ત્રણેય હેતુઓ સિદ્ધ થતા હોય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ છે એ સ્વભાવે નટખટ છે. એટલે એ ત્રણેય હેતુઓને સીધી રીતે પાર નથી પાડતા. બીજા બધા અવતારો બહુ સીધી રીતે સરળ રીતે પાર પાડે છે. ભગવાન રામ જે મૂલ્યોનું સ્થાપન કરે એ સમજાઈ જાય કે પિતાનો ધર્મ શું છે, પુત્રનો ધર્મ શું છે, નારીનો ધર્મ શું છે, ઋષિનો ધર્મ શું છે, એ સમજાઈ જાય. બહુ સીધું ચટ છે, પણ હજી સુધી પરમહંસો કે વિદ્વાનો સ્પષ્ટ સમાજમાં એવું નથી સમજાવી શકતા, લોકો સમજી નથી શકતા કે શ્રી કૃષ્ણ કઈ રીતે ધર્મનું સ્થાપન કરે છે. મોટા મોટા બુદ્ધિશાળીઓ હજી લોચા મારે છે, કારણ કે એ શ્રી કૃષ્ણને સમજવા એ જ કઠણ છે. રામનું તો નામે સીધું સાદું છે, રા અને મ. કૃષ્ણનું તો નામ જેવું વાંકું એવો એ વાંકો છે, એનું ઊભું રહેવાનું પણ વાંકું છે, એક વાંસળી સિવાય બધું વાંકું છે. રામને સમજે ને તો યોગી થઈ જાય, જેમ જેમ સમજતો થાય એમ યોગી થઈ જાય, મહાયોગી થઈ જાય. રામને સમજતા સમજતા વાલીઓ લૂંટારો મહાયોગી થઈ ગયા, પણ શ્રી કૃષ્ણ સમજીને યોગી ન થવાય. યોગી થાય પછી તો શ્રી કૃષ્ણ તત્વ સમજ્યા. નટખટ છે. પરિત્રાણાય સાધુનામ, ભક્તોનું રક્ષણ કરે છે. જો એક એક લીલાઓમાં નટખટતા છે. મહાભારતના યુદ્ધના મંડાણ થયા, એનો પહેલો હેતુ તો એના ભક્ત પાંડવો છે, એ સાધુ પુરુષો છે. આપણે આ પાંડવો છે એ સાધુ પુરુષો છે એમ કહીએ ને એટલે જો તરત લોચો પડશે કે એણે ખોટું ઓછું કર્યું છે. પણ વિચારી લેજો કે એણે જેટલું કંઈ ખોટું મહાભારતના યુદ્ધમાં કર્યું હશે એમણે પોતાની મરજીથી એક પણ નથી કર્યું. એ બધું શ્રી કૃષ્ણે કરાવ્યું છે. અને શ્રી કૃષ્ણને પૂછો કે તમે આવું કેમ કરાવ્યું, તો કે મેં કંઈ કરાવ્યું જ નથી. તો કે કેમ, તમે ખોટું ના બોલાવ્યું કે અસ્વસ્થામાં મરાયો છે? તો કે ના, મેં તો યુધિષ્ઠિરને કીધું કે એક બાજુ તારે હાર છે ને એક બાજુ જીત છે, અસ્વસ્થામાં નામનો હાથી મર્યો છે ને અસ્વસ્થામાં નામનો માણસ જીવતો છે, તારે જે બોલવું એ બોલ નાખ બેમાંથી, જલ્દી કર. એટલે મેં એને ખાલી આટલું કીધું, પણ એમાં યુધિષ્ઠિરનું મગજ ફેરવી નાખ્યું. એટલે યુધિષ્ઠિરને શું બોલ, યુદ્ધમાં તમને ખબર છે ને મારો મારો થતું હોય, ઉછળે નાગજ આણ અસમાનમાં ધરધડ વારથી છીત ઉડે, એ તો પાંખાળા સર્પો જતા હોય. એક ચારણ છે ને યુદ્ધનું વર્ણન કરતો હતો, તે વારે વારે આમ પાઘડી સંભાળે, તે ઓડિયન્સ માંથી એક બોલ્યો, સુરવીરતાની વાતો કરો છો ને આમ પાઘડી કેમ વારે વારે સંભાળો છો? તો કે ઓલી ચા બનાવવા વાળો વાળન છે ને મારા દુહાછંદ સાંભળીને હાણસી ફેરવવા માંડ્યો છે, હવે ઈ ન્યાથી છૂટે મારો તોલો તોડી નાખે. બોલો, મહાભારતના યુદ્ધના મંડાણ અને યુદ્ધ થયું અને 9 દિવસ પસાર થઈ ગયા. રોજ ભીષ્મ દાદા મોખરે છે સર સેનાધિપતિ, એક એક ને મુખ્ય કરવાના હોય. આજે તો હવે એવું છે નહીં, આજે તો જે લડનારા સૈન્ય હોય છે ને એના સેનાધિપતિઓ બીજે રખડતા હોય છે. અને યુદ્ધો તો મિસાઇલથી લડાય છે, બંદૂકથી લડાય છે, બોમ્બથી લડાય છે. સામી છાતીએ લડનારા મર્દો હવે મરી ગયા બધા, હામ હામે લડવાનું. 125 વર્ષના ભીષ્મ દાદા વૃદ્ધ ડોસા, 125 વર્ષના, એકે વાળ કાળો નથી, અને પાપણો લડીને નીચે આવી ગઈ છે, એને બાંધીને ડોહો લડે છે યુદ્ધમાં. આમ માથે બાંધીને પટકો બાંધ્યો છે, જેમાં નૃત્ય વાળ આવે છે ને એ, પણ એ એટલી પ્રચંડ અને વિશાળ કાયા, ધધકતું શૌર્ય. એ રણના મેદાનમાં રથ ઉભો હોય, એના કાગવા ઉપર સારથી બેઠો હોય, એની પાટલી ઉપર ભીષ્મ દાદા પગ મૂકીને હાથમાં ધનુષ ઉપાડે, કે આખી પાંડવ સેનામાં હાહાકાર થઈ જાય, માર્યા માર્યા કે. અને કાળ વછૂટે એમ એના સરસંધાનો થાય, શું યુદ્ધ લડતા છે, દેવતાઓની થોર જામી જાય. આ દાદાનું યુદ્ધ જોવા પછી નહીં મળે. રોજના એ દાદા રોજના 10,000 પાંડવોનું સૈન્ય કાપતા હતા, રોજના 10,000 ને મારવાના, કેવું મોટું પુણ્ય. નવ દિવસ પસાર થઈ ગયા. ભીષ્મ દાદા છે ત્યાં યુદ્ધનો ફેંસલો આવી જાય એમ દુર્યોધન ઈચ્છતો હતો, પણ 9 દિવસ પસાર થઈ ગયા. 9 દિવસ એટલે બહુ કહેવાય, ટેસ્ટ મેચ 5 દિવસની હોય. આ 9 દિવસ કે કોઈ રિઝલ્ટ જ નહીં આવે, ડ્રો એ ના થાય. અને 9 દિવસ સાંજ પડી અને દુર્યોધન અકળાયો, ભીષ્મ દાદાની છાવણ, શું એ ધર્મ યુદ્ધો હશે કે યુદ્ધ પૂરું થાય પછી એકબીજાને ગળે મળે, એકબીજાના ખબર અંતર પૂછે, તમને બહુ વાગી નથી ગયું ને, તકલીફ હોય કેજો, શું કહેવાનું હોય તો કે હવારે આવજો આમાં, એટલે જરાય પીડા નો થાય ને એટલે તમને હું ત્યાં ઢેકાણે પાડી દઉં એમ. ઘણા ડોક્ટર નો કે આ બે ગોળી લઈ લો, એક રાતે હોવો ત્યારે લેજો, બીજી તો બીજી જાગો તો લેજો. અને દુર્યોધન અકળાયો અને ભીષ્મ દાદાની પાસે આવીને વડીલ હો પિતામહ હોવા છતાં બાપનો બાપ હતો, શ્રી કૃષ્ણ જેને રોજ પ્રણામ કરતા, શ્વેત દાઢી ખોળામાં ઝૂલતી પલાઠી વાળીને ભીષ્મ દાદા ગાયત્રી સંધ્યા જમ હોપ કરે છે, ત્યાં દુર્યોધને આવીને બેફામ રીતે ભીષ્મ દાદાને ભાંડ્યા છે કે તમે ખાઓ છો મારું અને તમે પાંડવોનું રક્ષણ કરો છો, તમારી સામે આ બ્રહ્માંડમાં કોઈ ઉભા ન રહી શકે, એક દિવસનો મામલો અને 9-10 દિવસ પસાર થઈ જાય તો તમારા પેટમાં શું છે, જો આવું જ હતું તો તમારે સામે પક્ષે જતું રહેવું હતું, તમે શાની પ્રતિજ્ઞા કરી છે કે હું આ નરસિંહાપુરની ગાદીનો સંરક્ષક અને સંવાહક છું, તમારી ધોળામાં ધૂળ પડી, આના કરતા મેં કર્ણને મૂક્યો હોત અને તમને હઠાવીને ઘરે બેસાડી દીધા હોત તો મારો ક્યારનો યુદ્ધનો ફેંસલો આવી ગયો હોત, અને ગંગા પુત્રના તમે ઘોષણા કરો છો પણ ગંગાનું પાણી લજવો છો, ન કહેવાના શબ્દો કહ્યા ને ભીષ્મ દાદા સુરવીર છે સમ સમી ગયા. દુર્યોધન સાંભળી લે, આ તીર યુધિષ્ઠિરનું, આ અર્જુન, આ ભીમ, આ સહદેવ, આના નકુલ, આ 5 બાણ લઈને ભીષ્મ કાલ યુદ્ધ મેદાનમાં આવશે, સૂર્યાસ્ત થશે ત્યારે ન પાંડવી પૃથ્વી કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે, જા આરામ કર, મારી નૈખ્યા. દુર્યોધન તો હસતો હસતો વયો ગયો, મામા ને કીધું, મામા તો કે હા ભાંજે, કાલે પૂરું, અત્યારથી શીરો બનાવી કાઢો, શકુની મામા કે રાતમાં ઘણું થઈ જાય. અરે ના થાય, ભીષ્મે પ્રતિજ્ઞા કરી, હે હા, ન પાંડવી પૃથ્વી કરું કાલ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં શકુની દોઢ ટાંગતી કૂદે. દુર્યોધન અને દુશાસન બાથમાં ઘાલીને મળે, મિજલસ માંડી, ડ્રિંક્સ આવ્યા જાત જાતના, મજા કરી. પાંડવોના જાસૂસોએ જઈને શ્રી કૃષ્ણને પાંડવોને વાત કરી દીધી કે દાદાએ પ્રતિજ્ઞા કરી લીધી, હે ન પાંડવી પૃથ્વી કાલ. ઓહો હો હો, દોડીને શ્રી કૃષ્ણને બોલાવ્યા, 5 પાંડવો ભેળા થઈ ગયા, મહારાજ તમારા રહ્યા થકા શું તો શું છે? હા વજાયું, જુઓ સીધી રીતે રક્ષણ નહીં કર્યા, શું થઈ ગયું? ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે કાલ સૂર્યાસ્ત થાય ત્યારે ન પાંડવી પૃથ્વી કરું, 5 બાણ કાઢીને એમને ભાથામાં ગણીને મૂકી દીધા છે, તો હવે કઈ ન થાય, હવે પૂરું થઈ ગયું, બસ હવે ના હોય તો નાઈ લ્યો. અરે તમે આ વાત કરો છો, હા હા આમાં થાય, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, મને કલ્પના નહોતી કે આવું થાય, કારણ કે જુઓ ત્યાં ભીમ કે મહારાજ તમે વારે વારે હું જયારે કહેતો ત્યારે તમે એમ કહેતા તમે નચિંત રહેજો, વિજય તમારો થવાનો છે, તો હું કહેતો ખરો પણ છે ને દાદાએ પ્રતિજ્ઞા કરે એવી મને ખબર નહોતી, અને મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શસ્ત્ર ધારણ નહીં કરું તો એ દાદાએ મારી પ્રતિજ્ઞા તોડાવી નાખી છે, એટલે એની પ્રતિજ્ઞા તૂટતી નથી એ તમે નક્કી જાણો, તો હવે શું મહારાજ કરવાનું? બસ તમારા હાથમાં રાત્રિ છે, બ્રાહ્મણોને હસ્તિનાપુરથી બોલાવો, ગૌદાન કરો, વસ્ત્રદાન કરો, અન્નદાન કરો, સુવર્ણદાન કરો, દાન પુન કરી લો, જેટલું આવ્યું એટલું હારે. અને ખરેખર અડધી રાતે બ્રાહ્મણોને બોલાવ્યા, બધાને દાન દક્ષિણાઓ આપે છે, ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે જુએ છે, આપોઆપો લોભ કરો માં હવે કોઈ વાહે છે નહીં. ભીમ વારે વારે આમ કતરાયો પણ આમન્યા જો કૃષ્ણ બોલ્યા છે એટલે મૃત્યુનો સ્વીકાર કરી લીધો છે, એમાં જ પાંડવોની ગરિમા છે, નહીતર એમ ન કહી શકે, કાઠલો ન ચાલે કે તમે એમને વચન આપ્યું છે અને હું તારી સારથીપણું કરીશ, તો આમાં હું સારથીપણું કર્યું, અત્યારે છટકી ગયા. પણ આ બ્રાહ્મણો વેદ મંત્રોની ઘોષણા કરે છે અને દાન દક્ષિણા અપાય છે એ દ્રૌપદીને ખબર પડી ગઈ છે. કોઈ પણ યુદ્ધો તમે તપાસો ને તો કોઈ દિવસ મહારાણીઓ યુદ્ધના મેદાનમાં હોતી જ નથી, પણ એક દ્રૌપદી યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા છે તો યુદ્ધના મેદાનમાં છાવણી નાખીને દ્રૌપદી બેઠા છે. એટલે દ્રૌપદીનું પાત્ર તમે ઉઠાવો અને બોલતા હોય છે ને, આ તો વાત આવી ને આડવાત કરી નાખું, આમ તો જાણવા જેવી છે. આપણે બોલીએ છીએ ને ધૂનમાં, હરે કૃષ્ણ 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 હરે હરે, એ ખોટું છે. કૃષ્ણ એટલે દ્રૌપદી થાય, તમે ધૂન કોની બોલો છો? દ્રૌપદીની. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ એટલે કૃષ્ણ છે, કૃષ્ણ એટલે દ્રૌપદી છે. પણ આ ઇંગ્લિશ જે આવ્યું છે ને એ એંગ્લો ભાષા થઈ ગઈ ને. હરે રામા, રામા એટલે શ્રી થાય. આપણે આકાર શું કામ બોલવો જોઈએ? યોગા આપણે બોલો ને, યોગ. ઇંગ્લિશ બોલતા હોય તો વાંધો નહીં, નો પ્રોબ્લેમ, પણ યોગ બોલો ને, યોગા શું કામ બોલવું જોઈએ? રામ બોલો ને, રામા કહેવાની શું જરૂર છે? રામા એટલે સ્ત્રી થઈ જાય. દ્રૌપદી ને કૃષ્ણ, કૃષ્ણના કપડા લઈને દ્રૌપદીને પહેરાવી લો, વાંસળી આપી દો, કોઈને ખબર ન પડે કે આ દ્રૌપદી છે. અને દ્રૌપદીના નારી શૃંગા લઈને કૃષ્ણને પહેરાવી દો તો કોઈને ખબર ન પડે કે આ કૃષ્ણ છે. આવું યજ્ઞ ને આવું સખ્ય હતું. એ દ્રૌપદી દોડતા આવ્યા છે, એમણે કૃષ્ણને ઉધડા લીધા છે. તું મારો ભાઈ સમાન છે, હું તારા સમાય બેજે કોઈને ઓળખતી નથી, અને તું બેઠો હો અને મારે વૈધવ્ય આવે એ હું જોઈ શકતી નથી. અત્યાર સુધી તે મને આશ્વાસન આપ્યું છે કે તારા ચોટલાના વાળ ખુલ્લા રાખજે, એમાં હું તને દુર્યોધન દુશાસનના લોહીમાં તારા વાળ જબોળીને તારી વેણી બંધાવીશ. તો એક બહેનને આપેલા વચનો ક્યાં ગયા? કૃષ્ણ સાંભળે છે કે દેવી બિલકુલ નટખટ, એ વાત સાચી હતી, પણ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે, એટલે હવે હું માં કાંઈ ન કરી શકું. તમારે વાળ બોળવાય તો મારા લોહીમાં બોળી લેજો, પણ બાકી નહીં. દ્રૌપદી ડઘાઈ ગયા કે વાત સાચી છે, અને દ્રૌપદીને આ રીતનો ફેંસલો આપી દીધો. પાંચ પાંડવો નીચી મૂંડીએ જોઈ રહ્યા કે હવે પૂરું થઈ ગયું, બસ હવે બારમું કરે એમ કોઈ વાહે નથી. એટલે એમણે કીધું દ્રૌપદીએ, તો પછી કૃષ્ણ એમ કરો, તમને મંજૂર હોય તો તમે જાતે ચિત્તા ખડકાવો અને હું તમારે દેખતા ચિત્તામાં બેસું, તમે જ મને અગ્નિદાહ આપી દો, હું જોઈ ના શકું. તો કે એમ કરો, ભાઈ લાકડા લાવો. લાકડા ગોઠવાય, આ રિહર્સલ નહોતું થતું, રીતસર ઘટના ઘટતી હતી. એ કેટલી દારૂણ પરિસ્થિતિ છે વિચાર કરો. લાકડાની વિશાળ ચિત્તા ગોઠવાઈ, અગ્નિ લગાવવા માટેની સામગ્રીઓ હાજર થઈ ગઈ છે. દ્રૌપદી સીતા ઉપર ચિત્તા ઉપર ચડવા માટે જેવો પગ ઉપાડ્યો ત્યારે કૃષ્ણએ કહ્યું કે દેવી, બહેન, સખી, પ્રિય, સતીએ સતી થતા પહેલા પ્રદક્ષિણા કરવાની હોય. હા, તો પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા માટે જેવો પગ ઉપાડ્યો એટલે તરત જ કૃષ્ણએ કહ્યું કે તમે સતી છો કે મહાસતી છો? તો કે એ શું? તો કે એકના પતિ હોય સતી હોય, પાંચ પાંચ પતિ જેને હોય મહાસતી કહેવાય. હા, તો એને નાની પ્રદક્ષિણા ન હોય, મોટી પ્રદક્ષિણા હોય. આપણે ગણાય ચાતુર્માસમાં 100 પ્રદક્ષિણાનો નિયમ લે, પણ ખુરશી પધરે ને આઈ નહીં ગુમડા માલ લે. ઠાકોરજી ગણી ન કે કેટલી થઈ, એ ભૂલી જાય. વિશાળ પ્રદક્ષિણા હોય, મહાસતીસો પંચભૂત કવર થવા જોઈએ. હા, તો એવી પ્રદક્ષિણા કરીએ. તો ચાલો, આગળ કૃષ્ણ છે ને પાછળ દ્રૌપદી છે, પાંડવો બધા રાહ જુએ છે, હમણાં પ્રદક્ષિણા કરીને આવે એટલે અગ્નિ સંસ્કાર થઈ જાય. ભીમે નક્કી કરી નાખ્યું હતું હવારે મરવું, એના કરતા દ્રૌપદી હારે સતો થઈ જવું હારું. નામ તો રહી જાય કે આ દુનિયામાં સતો થયો, ઓલો ભાભો ભૂહી નાખે એના કરતા આની હારે ભૂહી જવું હારું. એ તો તૈયાર જ બેઠો હતો. આગળ કૃષ્ણ અને પાછળ દ્રૌપદી ચાલતા થયા. ઘોર અંધારી રાત, ભાઈ રાતના નીકળવું ને એમાં યુદ્ધની ભૂમિ છે. પગમાં માનવ ખોપડીઓ, માનવ અસ્ત પિંજરો, કોઈના હાથ, કોઈની ભુજાઓ, શિયાળિયાઓની લાળી, વંચર, પશુઓ, રાક્ષસો, પિશાચો દેખાય છે. આગળ કૃષ્ણ ચાલ્યા જાય છે, પાછળ દ્રૌપદી જાય છે. વિશાળ પ્રદક્ષિણા લીધી, દ્રૌપદી ચૂપચાપ ચાલ્યા જાય છે. મો સુજણું થવાને થોડી વાર હતી ત્યાં કૃષ્ણે દ્રૌપદીને કીધું, દેવી હા આપણે તો છાવણીઓમાં આવી ગયા છીએ, એટલે આ છાવણી તો કૌરવોની છે. હા તો છટકીને જલ્દી જવું છે? તો કે ના, મને લાગે છે આ છાવણી, ચૂપ, આ ભીષ્મ દાદાની છાવણી છે. એમ કરો, એને પગે લાગી લ્યો એટલે પ્રદક્ષિણા પૂરી થઈ જાય. હા મહારાજ, પણ જોજો, લાવો તમારી મોજડી મારી પાસે લાવો. મોજડી એની બગલમાં દબાવી, અને દાદા બેઠા છે ચૂપચાપ જજો, અને એને પગે લાગો ને ત્યારે કંકણ ખખડાવજો, એટલે એને ખબર પડે બાઈ માણ આવ્યું. થયેલું શું? ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી ત્યારે દુર્યોધને જતા જતા કહી દીધેલું, સવારમાં હું જયારે તાજો તાજો સંધ્યામાં બેઠો બ્રાહ્મ મુહૂર્તમાં 4 વાગે, ત્યારે તારી પત્ની ભારતી દેવીને મોકલજે, એટલે હું એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ દઈ દઉં. એ ભારતી દેવી આવે એ પેલા દ્રૌપદીને ઘુસાડ્યા. નટખટ વૃંદાવન ને ગોકુળ વ્રત ની અંદર મરકટ અને નટકટ બેનો બહુ ત્રાસ. અમે પ્રવાસે ગયા હતા, વાંદરા એ અમારા નંદલાલ સાહેબ ના ચશ્મા લઈ લીધા હતા. હવે એને શું એમાંથી જોવું છે? કઈ પછી ડાળિયા દીધા ત્યારે પાછા આવ્યા, નંદલાલ સાહેબ ના ધબોય નમ કઈ દેખાય નહીં. વાંદરું ક્યાં છે એ ન દેખાય, ચશ્મા વગર ઈ વાંદરા જેવા લાગે. મરકટ ચશ્મા ઉતારી નાખે છે, લઈ લે છે, અને શ્રી કૃષ્ણ આપણી દ્રષ્ટિમાં જે માયાના નંબર છે એ ઉતારીને આપણે દિવ્ય દ્રષ્ટિ આપે છે. બંનેની નટખટતા સમાન. જાઓ દ્રૌપદી, દાદાને પ્રણામ કરો ને કંકણ ખખડાવજો. દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મ દાદાને પ્રણામ કર્યા, કંકણ ખખડ્યા. દાદાને થયું કે દુર્યોધનની ધર્મ પત્ની આવ્યા છે. બે ભુજાઓ આંખ વિચેલી હતી ને હાથ ઉઠાવીને કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કે મહારાજ, તમારી પ્રતિજ્ઞા મહાન કે તમારા આશીર્વાદ મહાન? તમે કોણ છો? અરે દ્રૌપદી, તું મને એમ કે દુર્યોધન ની પત્ની ભારતી છે? હા 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 હા, દ્રૌપદી મારી પ્રતિજ્ઞા પણ મહાન નથી, મારા આશીર્વાદ પણ મહાન નથી, પણ તને જે અહીંયા લઈ આવ્યો છે એ મહાન છે. આ મારા હૃદયની એકાંત ની ઘટના એ કાળિયા સિવાય કોઈ જાણતો ન હોય એને અહીં બોલાવ્યો તો કે ના, એ નહીં અહીંયા આવે. દ્રૌપદીને કીધેલું શ્રી કૃષ્ણ, પછી ઊભી રહેતી નહીં અને બૈરા તો પછી ચપળ હોય ને, પગે લાગે આજો રામ રામ. હવે પ્રતિજ્ઞા બદલી ગઈ, આશીર્વાદ બદલાઈ ગયો. કૃષ્ણને કીધું, મહારાજ આ શું કર્યું? તક સતી થવાનું. તક ના, હવે તક ના, હવે ચાલો નિરાતે ખોઈ બીને સુઈ જાઓ. બધા પાંડવોને કીધું, થાક ઉતારી નાખો અને આરામથી સવારે તાજા માજા થઈને આવી જાઓ. અને જતા જતા દ્રૌપદીને ભીષ્મ દાદાએ કહી દીધેલું, આશીર્વાદ ભલે દીધો પણ ડોહો એમ મરશે નહીં. જુઓ તો મહારાજ, છેલ્લી અણી આવે ત્યારે તારા પતિ અર્જુનને કહી દેજે, શિખંડીને આગળ રાખે, એ પુરુષમાં નથી, સ્ત્રીમાં નથી. અને આ મરદ ભીષ્મ એ સ્ત્રીઓ ઉપર લિબાસમાં કોઈ હોય તેના ઉપર શસ્ત્ર ઉપાડતો નથી. હું જેવા શસ્ત્ર હેઠા મૂકું, બાકી શસ્ત્ર મારા હાથમાં હોય ત્યાં સુધી કોઈ શસ્ત્રો મને સ્પર્શ કરી શકતા નથી. એ મૂકું ત્યારે મને અર્જુન પ્રહાર કરે, એ શિખંડીની ઓથમાં રહીને. હવે આ અર્જુનને માન્ય નહોતું. અર્જુન હવે બાઈ માયની ભાઈ માયની એવો આગળ રાખને આગળ હોય, અને આવો મરદ ભારત વર્ષનો પૃથા, અને જેનો રથનો કાગુ સારથી શ્રી કૃષ્ણ કરતા હોય, અને બૈરાની ઓથમાં રહીને એ બૈરોઈને જણાય નહીં, સમજો ને, એમાં પાછળ રહી અને બાણ મારે. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કીધું, મહારાજ આ તો બરાબર ન કહેવાય. બરાબર ન કહેવાય કહેવાય, તને ખબર પડે મને ખબર પડે, ચડી જા પાછો. પછી એક શબ્દ બોલ્યા નથી. મહાભારત તો બહુ લાંબુ છે. પછી ભીષ્મ દાદા બાણ સૈયા ઉપર પોડી ગયા છે. કહેવાનું કે આવી રીતે નટખટ છે એ રીતે પોતે લીલાનો એવો વિચિત્ર વળાંક આપીને પરિત્રાણાય સાધુનામ. એવી જ રીતે એમણે દુષ્ટોનો સંહાર જે મહાભારતમાં થયો છે, તમે કર્ણને જે રીતે એમણે લીધો છે, તમે જયદ્રથને જે રીતે લીધો છે, અને છેલ્લે દુર્યોધનને જે લીધો છે, અને એમાં જે યુધિષ્ઠિરે મૂર્ખામી કરી છે, એ બધી કથાઓ મન લાગે છે આવતી જન્માષ્ટમી સાંભળજો. બોલો
સહજાનંદ સ્વામી મહારાજ.